నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమీ మంగళం కుంకొండారి నమస్మరిస్తాయ స్వానుభూత్యాచకాస్తి స్వభావాయ భావాయ సర్వభావ.
భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 125 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ કળશ 65 125 ગાથા પછી તે કળશ આપણે લઈએ છીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ જે 125 ગાથામાં વાત કરી 121 થી 125 ગાથામાં વાત કરી એના અનુસંધાનમાં લખ્યો છે. કેમ કે 121 થી 125 ગાથામાં જે કહેવામાં આવ્યું જીવને વિશે, જેમ અગાઉ 116 થી 120 ગાથામાં ઉદ્ગળને વિશે કહેવામાં આવ્યું, એવું અહીંયા જીવને વિશે કહેવામાં આવ્યું. અને એમાં છેલ્લે એ વાત આવી કે ક્રોધ રૂપે જેનો ઉપયોગ થયો છે એવો એ આત્મા ક્રોધ રૂપે પરિણમ્યો છે, અને માન રૂપે જેનો ઉપયોગ થયો છે એવો આત્મા માન રૂપે પરિણમ્યો છે, માયા રૂપે ઉપયોગ થયો છે એવો આત્મા માયા રૂપે પરિણમ્યો છે, અને લોભ રૂપે ઉપયોગ જેનો થયો છે એવો આત્મા લોભ રૂપે પરિણમ્યો છે. એટલે હવે એ જ ભાવને આગળ અહીંયા શ્લોક 65માં પણ લેવામાં આવ્યો છે કે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે આ રીતે જીવ એ પોતે પોતાના સ્વભાવભૂત પરિણમન શક્તિ સહિત છે, એનો સ્વભાવ એ પરિણમન રૂપ છે, એ વાત સિદ્ધ થાય છે. એ વાત હવે આ 65માં કળશ દ્વારા જણાવી છે. તો 65માં કળશમાં અહીંયા કહે છે, સ્થિતેતિ જીવસ્ય નિરંતરાય સ્વભાવભૂતા પરિણામશક્તિઃ તસ્યા સ્થિતાયાશ કરોતિ ભાવમ યમ સ્વસ્ય તસ્વૈ ભવેત્કર્તા. 65માં કળશના અર્થમાં અહીંયા કહે છે કે આ રીતે જીવની, એટલે ઇતિ જીવસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ નિરંતરાયા સ્થિતા, એટલે આ રીતે જીવની સ્વભાવભૂત પરિણમન શક્તિ નિર્વિઘ્ન સિદ્ધ થઈ. તસ્યા સ્થિતાયા સ્વસ્યયમ ભાવમ કરોતી, એ રીતે સિદ્ધ થતા જીવ પોતાના જે ભાવને કરે છે તસ્ય એક સહ કરતા ભવેત, તેનો તે કરતા થાય છે. આ રીતે જીવની સ્વભાવભૂત પરિણમન શક્તિ સિદ્ધ થઈ, નિર્વિઘ્ન સિદ્ધ થઈ. એ સિદ્ધ થતા જીવ પોતાના જે ભાવને કરે છે તેનો તે કરતા થાય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જીવ પણ પરિણામી છે, તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કરતા થાય છે. જે ગાથા 125માં વાત આવી એ પ્રમાણે જો એનો ઉપયોગ ક્રોધરૂપ થયો છે તો જીવ પોતે એવા ભાવરૂપે, ક્રોધના ભાવરૂપે પરિણમે છે. જીવનું પરિણમન સ્વતંત્ર છે અને એવા પરિણમનમાં એને ક્યાંય પૂતગળ દ્રવ્ય કંઈ કરાવતું નથી, પૂતગળ દ્રવ્યને લીધે એને કંઈ કરવા પણ થતું નથી. જીવ પોતે સ્વતંત્ર છે અને પરિણમન પણ એનું સ્વતંત્ર છે, એટલે એને ઉદ્ગળ દ્રવ્ય કંઈ કરાવતું નથી. એ જ વાતને અહીંયા એ રીતે દર્શાવી કે જ્યારે જીવ સ્વતંત્રપણે પરિણમન કરે છે, જીવ સ્વતંત્ર રીતે પરિણમન કરે છે ત્યારે એ વખતે એ એવા ભાવે પરિણમે છે. એટલે જીવનો સ્વભાવ પરિણમન રૂપ છે, એટલે પરિણમન શક્તિ એ પ્રસિદ્ધિ પામે છે. એટલે કે પરિણમન શક્તિ અહીંયા સાબિત થઈ, સિદ્ધ થઈ, નિર્વિઘ્ન સિદ્ધ થઈ. અગાઉ 121-125માં તર્ક દ્વારા એને સિદ્ધ કરી અને એના ઉપરથી સિદ્ધાંત તારવતા કહે છે કે જીવ પોતાના જે ભાવ છે એને કરે છે અને એવા ભાવનો કરતા થાય છે એટલે પોતે પરિણામી છે અને પોતે જેવા ભાવ કરે છે એવા ભાવે પરિણમે છે અને એનો એ કરતા થાય છે. આ વાત 65માં કળશમાં કહી. હવે 65માં કળશમાં જે વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી એના ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આપણે પ્રયોજનભૂત વાતને સમજીએ. કળશ 65મો, એના ઉપર ગુરુદેવ સ્ત્રીનું પ્રવચન અને એના કેટલાક અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, કળશ 65 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 220. પાના નંબર 220 ઉપર અહીંયા કળશ 65 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવે છે કે આ રીતે જીવની સ્વભાવભૂત પરિણમન શક્તિ નિર્વિઘ્ન સિદ્ધ થઈ જીવમાં પરિણમન થાય એવી સ્વભાવભૂત શક્તિ છે. કોઈ પર પરિણામ આવે તો પરિણમે એવી જગતમાં કોઈ ચીજ નથી. સ્વભાવભૂત શક્તિ જીવની પોતાની છે, જીવ પોતે એમાં પરિણમે છે, એની શક્તિ છે. એટલે એને કોઈ એમાં રોકી શકે નહીં અથવા તો બીજી રીતે પરિણમાવી શકે નહીં. એ પોતાની શક્તિ છે એટલે એ બીજા કોઈ ઉપર આધાર રાખતી નથી, એ નિરપેક્ષપણે પરિણમે છે. જીવમાં પરિણમન થાય એવી સ્વભાવભૂત શક્તિ છે. કોઈ પર પરિણમાવે તો પરિણમે એવી જગતમાં કોઈ ચીજ નથી. સ્વભાવભૂત પરિણમન શક્તિ નિરંતરાયા સ્થિતા એટલે કે નિર્વિઘ્ન સિદ્ધ થઈ, મતલબ કે જીવની પરિણમન શક્તિ કોઈ અન્યથી બાધિત નથી તથા તે કોઈ અન્યની સહાયની અપેક્ષા રાખતી નથી. કોઈ વિઘ્ન કરે તો પરિણમન રોકાઈ જાય અથવા તો સહાય કરે તો પરિણમન થાય એમ પણ નથી. એકલો આત્મા સ્વયં નિરંતરાય પરિણમે છે અને એમ સિદ્ધ થતા જીવ પોતાના જે ભાવને કરે છે તેનો તે કરતા થાય છે. સ્વયં પરિણમતો જીવ પોતે જે પરિણામે પરિણમે છે અથવા તો જે પરિણામ કરે છે એનો એ કરતા થાય છે. પછી એ મિથ્યાત્વ હોય, રાગદ્વેષના પરિણામ હોય કે પછી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ હોય, પણ તે તે પરિણામ જીવ પોતે કરે છે અને પોતે પોતાના પરિણામનો કરતા છે. પોતાને જેવા ભાવ થાય છે અને જેવા પરિણામ થાય છે એનો કરતા જીવ પોતે છે. પરિણમનમાં કોઈ અન્યનો હસ્તક્ષેપ નથી અને કોઈ અન્યના પરિણામ પોતે કરતો નથી. એટલે કે પોતાના પરિણમનમાં બીજો કંઈ કરતો નથી અને બીજાના પરિણમનમાં પોતે કંઈ કરતો નથી. અજ્ઞાની અજ્ઞાન ભાવે રાગદ્વેષ કરે છે તો એનો કરતા થાય છે અને જ્ઞાની જ્ઞાન ભાવે પરિણમે છે તો જ્ઞાનનો કરતા થાય છે. પણ જીવ જળ પરમાણુઓનો કરતા થતો નથી, એટલે કે જળ કર્મનો કરતા થતો નથી. જળ કર્મનો કરતા પૂદગળ પોતે છે એટલે પૂદગળને તો જીવ પરિણમાવતો નથી, એટલે એનો કરતા થતો નથી. માત્ર પોતાના ભાવનો કરતા થાય છે. એ અજ્ઞાન અવસ્થામાં પણ પોતે પોતાના ભાવનો જ કરતા છે, પણ જળ કર્મનો તો કરતા નથી અને જ્ઞાન અવસ્થામાં પણ એ જળ કર્મનો કરતા થતો નથી. કોઈ પણ સમયે કોઈ પણ સંયોગી ચીજથી જીવમાં પરિણમન થાય છે એમ નથી. મિથ્યાત્વના જે પરિણામ થાય છે તે પોતાના કારણે છે, કોઈ કુગુરુના કારણે પરિણામ થાય છે એમ નથી. ગુરુ સારા નહોતા મળ્યા માટે અમારું પરિણમન આવું થયું, વિપરીત ભાવે થયું, વિભાવ ભાવે થયું એમ નથી. પરિણમન કરનારો જીવ પોતે છે, એમાં નિમિત્ત ગમે તે હોય, કુગુરુ હોય, કુશાસ્ત્ર હોય કે કુદેવ હોય, પણ એ કુગુરુ, કુદેવ કે કુશાસ્ત્ર એને વિભાવરૂપ પરિણમન કરાવતા નથી. તે સદગુરુ, સત્શાસ્ત્ર કે સ્વયં તીર્થંકર ભગવાનની વાણી પણ જીવને એવા સમ્યત્વના પરિણામ થાય એમ કરાવી શકતા નથી. એટલે જે પરિણામ થાય છે એ તો જીવના પોતાના જ છે. એ વખતે જેવા પરિણામ થાય છે એને અનુકૂળ અથવા તો ઉચિત નિમિત્ત હોય છે, પણ એ પરિણામ પોતાના થાય છે અને પોતાના એ પરિણામ થાય છે તો જે ભાવ છે એનો એ કરતા થાય છે. સમ્યક્ત્વના પરિણામ જે થયા છે તે સહજ પોતાથી થાય છે, કોઈ સદગુરુના કારણે એ પરિણામ થાય છે એમ નથી. અન્ય નિમિત્તથી જીવમાં કાર્ય થાય એમ પણ ત્રણકાળમાં બને નહીં. પોતાની પરિણમન શક્તિથી પોતામાં પોતાનું કાર્ય થાય છે અને આને અનેકાંત કહેવાય. એમ નથી કે પોતાથી પણ કાર્ય થાય અને પરથી પણ કાર્ય થાય એમ નહીં, એવું અનેકાંત નથી. એને તો ગુરુદેવ ફુદરીવાદ કહે છે. પોતાથી, પોતાની શક્તિથી એ કાર્ય થાય છે અને બીજાથી એ કાર્ય પોતાનામાં નથી થતું એનું નામ અનેકાંત છે. જીવને પરિણમન શક્તિ પોતામાં પડી છે, એનાથી જે કાર્ય થાય છે એટલે પરિણમવું થાય છે, અને બીજાથી એવું જીવનું પરિણમન નથી થતું એમ અનેકાંત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે એક પણ સિદ્ધાંત યથાર્થ બેસી જાય તો સર્વ ખુલાસો સમાધાન થઈ જાય એવી આ વાત છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્ય કરી શકે એ વાત ત્રણ કાળમાં શક્ય નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે એ વાત શક્ય જ નથી. એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત પણ અહીંયા જેમ છે તેમ જ બરાબર જ રહે છે. અહીંયા એક વાત કરી કે જીવમાં નિર્વિઘ્ન પરિણમન શક્તિ છે એ વાત સિદ્ધ થઈ, એનો અર્થ શું છે? તો કે જીવની પરિણમન શક્તિ કોઈ અન્યના આશ્રયે નથી. જીવ નિર્મળ કે મલિન ભાવે પરિણમે ત્યાં તેની નિર્મળ કે મલિન પર્યાય પોતાથી થાય છે, પરથી કર્મથી થતી નથી. તેમ પરમાણુ જે પલટે તે પણ પોતાની પરિણમન શક્તિથી પલટે છે, આત્માથી તે પલટાતા નથી. પ્રત્યેક પદાર્થમાં અનાદિ અનંત પરિણમ સ્વભાવ છે, એટલે કે પરિણમવાનો સ્વભાવ છે, તેથી પ્રતિ સમયે તે પોતાથી પરિણમે છે પરથી નહીં, અને આવું જ સ્વરૂપ છે. એટલે આ જે સિદ્ધ થયું એ નિર્વિઘ્ન સિદ્ધ થયું એટલે કે એ એમ જ છે, એમાં કોઈ બીજી રીતે વાત છે નહીં. અહીંયા આગળ પણ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં પાના નંબર 222 ઉપર ગુરુદેવ કહે છે કે જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે, રાગદ્વેષનો નહીં. અજ્ઞાની રાગદ્વેષનો કરતા છે અને પરમાણુ જળ કર્મનો કરતા છે. ત્રણ વસ્તુને બરાબર સાથે સમજી લઈએ તો બધું સહેલું થઈ જાય. જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે એ રાગદ્વેષનો નથી, એટલે રાગદ્વેષનો કરતા નથી, એ રાગદ્વેષને માત્ર જાણે જ છે. જ્ઞાની રાગદ્વેષને માત્ર જાણે જ છે, એને સુભાવ થાય છે, રાગ થાય છે તો એનો એક જ્ઞાતા દ્રષ્ટા છે, પણ એનો કરતા નથી. જ્ઞાની તો જ્ઞાન ભાવનો જ કરતા છે. આ એક વાત. બીજી વાત છે અજ્ઞાની. અજ્ઞાની રાગદ્વેષનો કરતા થાય છે, એ શુભાશુભ ભાવ રૂપે પરિણમે છે તો એવા ભાવનો એ કરતા થાય છે. અને જે જળ પરમાણુ છે એ પરમાણુઓ પોતે પોતાના જેવી પર્યાય જળની થાય છે એના એ કરતા થાય છે. એટલે જો કર્મને રજકણ લઈએ તો એ ભેગા થઈ અને કર્મરૂપે બંધાય એવા કાર્યના એ કરતા છે. પરમાણુ જળ કર્મના કરતા છે, દ્રવ્ય કર્મના કરતા છે. પણ જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જળ કર્મનો તો કરતા થતો જ નથી. જળ કર્મનો કરતા જ્ઞાની કે અજ્ઞાની કોઈ થતો નથી. જળ કર્મનો કરતા ઉદગળ પરમાણુ પોતે જ છે. તો આ રીતે ત્રણ વાત આપણને સારી રીતે સમજાવી. હવે જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કરતા છે એ વાત આપણને ગાથા 126માં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. તો આપણે ગાથા 126 લઈએ. યમ કરોતિ ભાવા યમ કરોતિ ભાવમ આત્મા કર્તા સભવતિ તસ્ય કર્મણઃ જ્ઞાનિનઃ સ જ્ઞાનમયો જ્ઞાનમયો જ્ઞાનિનિન. ગુજરાતીમાં ગાથા લઈએ કે જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો, તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે આત્મા યમ ભાવમ કરોતી તસ્ય કર્મણ. આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો સ્વકર્તા ભવતી તે કરતા થાય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનિન સ જ્ઞાનમય અજ્ઞાનિન અજ્ઞાનમય. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને તે અજ્ઞાનમય છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના ભાવ અહીંયા સમજાવવામાં આવ્યા છે કે જેવા ભાવ એ કરે છે એ ભાવનો એ કરતા થાય છે. જ્ઞાનીના ભાવ છે તે જ્ઞાનમય છે અને અજ્ઞાનીના ભાવ છે તે અજ્ઞાનમય છે. પણ આમાં ઘણું સમજવાનું છે. ગુરુદેવે આના ઉપર ઘણી સ્પષ્ટતા કરી છે. પહેલા આપણે ટીકા લઈએ અને પછી ગુરુદેવના પ્રવચનમાંથી આગળ વાત સમજીએ. અહીંયા ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે આ રીતે આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવવાળો છે તો પણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ કર્મપણાને પામેલાનો તે કરતા થાય છે. અર્થાંત તે ભાવ આત્માનું કર્મ છે ને આત્મા તેનો કરતા છે. આત્મા સ્વયંમેવ પરિણામ સ્વભાવવાળો છે, એ પરિણામી છે. સાંખ્યમતમાં કહ્યું તેમ અપરિણામી નથી. એટલે આત્મા પોતે પરિણમન શક્તિ સહિત છે એટલે એ સ્વયંમેવ પરિણમે છે અને એવા સ્વયંમેવ પરિણમન સ્વભાવવાળો છે તો પણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ કરતા તે થાય છે. એટલે કે તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કરતા છે. જે ભાવ આત્માને થયા, જીવને જે ભાવ થયા એનું કાર્ય છે. કાર્ય એટલે કર્મ, અને એવા કાર્યનો એ કરતા થાય છે. અહીંયા કાર્ય એટલે કર્મ એમ અર્થ લેવાનો છે. એટલે એવા કર્મનો એ કરતા થાય છે એમ કહેતા એ કાર્ય છે એનો એ કરતા થાય છે. તે ભાવ જ્ઞાનીના અને અજ્ઞાનીના જુદા જુદા પ્રકારે છે. જે ભાવ જ્ઞાનીને છે તે જ્ઞાનમય છે. જ્ઞાનીના જે ભાવ છે તે બધા ભાવ જ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વ પરના વિવેક વડે સ્વ અને પર એ બેનો વિવેક વર્તે છે. સ્વ શું છે એને એ જાણે છે, પર શું છે એને પણ એ જાણે છે. એટલે જ્ઞાનીના ભાવ છે તે જ્ઞાનમય છે, એને વિવેક છે. સ્વ શું છે અને પર શું છે એનો એને વિવેક છે, એટલે એ જ્ઞાનીના ભાવને જ્ઞાનમય ગયા. એટલે તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે. જે એનું કર્મ છે, જે ભાવનો એ કરતા છે, એ ભાવ જ્ઞાનીને તો જ્ઞાનમય છે, કારણ કે એ સ્વ અને પરનો ભેદ જાણે છે. સર્વ પર દ્રવ્ય ભાવોથી પોતે ભગવાન આત્મા ભિન્ન છે એવી એને શ્રદ્ધા છે, એવો એને અનુભવ છે. એટલે અહીંયા કહે છે કે તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વ પરના વિવેક વડે સર્વ પરદ્રવ્ય ભાવોથી ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. સર્વ ભાવો જે પોતાથી ભિન્ન છે, એવા સર્વ ભાવો એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે એમ આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વ પરનો વિવેક નથી. અને સ્વ પરનો વિવેક નહીં હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. જ્ઞાનીને ભેદ જ્ઞાન છે, સ્વ પરનો વિવેક છે. સ્વ શું છે અને પર શું છે એનો બરાબર એને વિવેક છે, એટલે એને આત્માની ખ્યાતિ ઉદયમાં છે. જ્યારે અજ્ઞાનીને સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી, એવો વિવેક વર્તતો નથી, એટલે એને આત્માની ખ્યાતિ અસ્ત પામી ગઈ છે, અસ્ત થઈ ગઈ છે, એને આત્માની ખ્યાતિ નથી. આ આત્મખ્યાતિ ટીકા છે ને, તો આત્માની ખ્યાતિ, આત્માની પ્રસિદ્ધિ, આત્માનું પ્રગટ થવું, એવી આ આત્મખ્યાતિ જ્ઞાનીને છે, અજ્ઞાનીને એવી આત્મખ્યાતિ નથી. કેમ કે એને સ્વથી જુદું પર શું છે એનો ખ્યાલ નથી, એટલે જે કંઈ છે એને એ સ્વ સાથે જોડી દે છે. બધી જગ્યાએ પોતે એકત્વ મમત્વ કરે છે. જે સ્વથી જુદું છે એનો એને ખ્યાલ નથી. આ વિભાવ છે એ પણ સ્વથી જુદા છે. અરે એક સમયની પર્યાય છે એને પણ જુદી કરી દીધી છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જ્યારે બતાવવામાં આવે ત્યારે નિર્મળ પર્યાયથી પણ જુદો ધ્રુવ, શુદ્ધ નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા છે એનું લક્ષ કરાવે છે. અહીંયા તો અજ્ઞાનીને તો હજી બાહ્ય પર પદાર્થો જે એનાથી તદ્દન ભિન્ન જુદું દ્રવ્ય છે એમાં એકત્વ વર્તે છે. આ શરીર છે જેની સાથે રહ્યો છે એની સાથે એકતા બુદ્ધિ છે. ત્યારે પછી વિભાવ ભાવથી એકતા બુદ્ધિ હોય એમાં તો શું નવાઈ છે. એટલે એ શરીરને પોતાનું માને છે, પોતે એ રૂપે થયો છે એમ માને છે, એટલે એની સાથે હજી ભેદ જ્ઞાન નથી કરી શક્યો. તો પછી પોતાને થતા ભાવ એનાથી તો એ ભેદ જ્ઞાન ક્યાંથી કરે. એટલે એવો અજ્ઞાની સ્વ અને પરનો ભેદ જાણતો નથી, એને વિવેક નથી. સ્વ થી પર બીજું બધું કેટલું જુદું છે એની ખબર જ નથી, એટલે એનો વિવેક નથી. એટલે એને પોતાના સ્વરૂપની આત્માની ખ્યાતિ અસ્ત થઈ ગઈ છે, એટલે એવી આત્માની ખ્યાતિ પ્રગટ થઈ જ નથી. 126મી ગાથાના ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાનીને તો સ્વ પરનું ભેદ જ્ઞાન થયું છે, જ્ઞાનીને તો સ્વ પરનું ભેદ જ્ઞાન થયું છે, તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. અને અજ્ઞાનીને સ્વ પરનું ભેદ જ્ઞાન નથી, તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. જ્ઞાનીના ભાવ બધા જ્ઞાનમય છે, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય છે, આમ પણ કહેવામાં આવે છે. હવે આ સંબંધી પૂજ્ય ગુરુદેવે ઘણી મહત્વની અને ખૂબ પ્રયોજનભૂત વાત આ ગાથા ઉપરના પ્રવચનમાં કરી છે, તો આપણે એ વાતને સમજીએ. પાના નંબર 224 પ્રવચન રત્નાકર ભાગ 5મો, એમાં પાના નંબર 224 ઉપર ગાથા 126ની ટીકા ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પ્રત્યેક આત્મા સ્વયમેવ એટલે નિશ્ચયથી પરિણામ સ્વભાવી છે, સ્વયમેવ પોતાની જાતે જ, કોઈ કરે એટલે નહીં. એ અગાઉની ગાથામાં જે વાત આવી એનો સિદ્ધાંત અહીંયા તારવી અને વાત કરી છે કે પ્રત્યેક આત્મા સ્વયમેવ એટલે નિશ્ચયથી પરિણામ સ્વભાવી છે, એમાં કોઈ ફેરફાર નથી. પ્રત્યેક આત્મા સ્વયમેવ એટલે નિશ્ચયથી પરિણામ સ્વભાવી છે, સ્વયં બદલાવાના સ્વભાવ વાળો છે. તો પણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ તે કરતા થાય છે, એમ નથી કે બીજા અન્ય પદાર્થના ભાવનો એ કરતા થાય, બીજા દ્રવ્યના ભાવનો એ કરતા થાય, એમ નથી. એની સમીપમાં રહેલ જે પૂતગળ છે એના જે પ્રકારે પરિણમન થાય છે એ ભાવનો, એ પરિણમનનો જીવ કરતા ક્યારેય થતો નથી. ત્રણ કાળમાં એ પરદ્રવ્યનો કરતા થાય નહીં, પરદ્રવ્યની પર્યાયનો કરતા થાય નહીં. એટલે જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો જીવ કરતા થાય છે, અને તે ભાવ તેનું કાર્ય છે અથવા કર્મ છે. અહીં કર્મ એટલે જળ કર્મની વાત નથી, કર્મ છે એમ કહ્યું ને અહીંયા, એટલે એક જળ કર્મ નહીં, એ એનું કાર્ય છે. આત્મા જે પરિણામ કરે છે તે એનું કાર્ય છે અને પોતે તેનો કર્તા છે. બહુ સાદી રીતે વાત સમજાવી છે, સહેરાઈથી સમજાય એવું છે. આગળ ગુરુદેવ કહે છે કે જુઓ, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે, ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે પરમાત્મા દિવ્ય ધ્વનિ દ્વારા જે ફરમાવતા હતા તે વાત અહીં આવી છે. ભગવાન કુંદકુંદાચાર્ય દેવ મહાવિદેહમાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા અને સિમંદર પ્રભુની વાણી સાંભળી અને શ્રુત કેવડી સાથે એમને વિચાર વિમર્શ કર્યા અને પછી અહીંયા આવી અને એમણે આ શાસ્ત્રોની રચના કરી. એટલે એમણે જે વાત કહી છે તે પરમ સત્ય છે, એમણે જે વાત કહી છે તે ભગવાનની આજ્ઞા છે, ભગવાનનો હુકમ છે, અને એ આજ્ઞામાં રહેવું એ જૈનનું લક્ષણ છે. એ આજ્ઞામાં નથી એ જૈન નથી. એટલે ભગવાને શું કહ્યું છે? ભગવાન કહે છે કે આત્મા પોતાના જે ભાવને કરે છે તે ભાવનો પોતે કરતા છે અને તે ભાવ તેનું કાર્ય છે, કર્મ છે. હવે એ ભાવ કેવા હોય? તો કે એ ભાવ જ્ઞાનીના અને અજ્ઞાનીના જુદા જુદા પ્રકારે હોય. જ્ઞાનીને જ્ઞાનમય છે અને અજ્ઞાનીને એ ભાવ અજ્ઞાનમય છે. કેમ કે જ્ઞાનીને સ્વ અને પરનો વિવેક વર્તે છે, સ્વથી ભિન્ન બીજા બધા છે, પોતે એક ભગવાન આત્મા સ્વ અને બાકી બીજું બધું પર. ગુરુદેવ કહે છે ને કે એક બાજુ રામ અને બીજી બાજુ ગામ, એટલે કે પોતે એક બાજુ એકલો સ્વ અને બાકી બીજું બધું પર. અને એમાં પર કહેતા એના વિભાવ ભાવ પણ આવી ગયા, પર્યાય પણ આવી ગઈ. અને આ પૂતગળ શરીર અને બહારમાં જે કંઈ સંયોગી પદાર્થો છે તે બધું પર છે. એટલે સ્વને એણે જુદું પાડ્યું છે એટલે એને વિવેક છે કે આ બીજી બધી વસ્તુઓ જે કંઈ દેખાય છે, મારી સમીપમાં રહેલી છે, એ એક પણ વસ્તુ મારી નથી. આ વિભાવ ભાવ, આ રાગનો ભાવ આવ્યો, શુભ ભાવ થયો, તો એ પણ મારો નથી, એમ એને સ્વથી બીજું બધું જુદું પર છે એવો વિવેક સતત વર્તે છે. અને એ જ જ્ઞાની છે. જ્ઞાની પોતાના સ્વરૂપને અનુભવી ચૂક્યો છે એટલે કેવું સ્વરૂપ છે એનો એને ખ્યાલ છે, એટલે એ સ્વરૂપ સિવાય બીજું બધું પર છે. એક વખત અનુભવ થયો છે એટલે ખબર છે કે આ જ સ્વ છે, એના સિવાય બીજું બધું પર છે. એટલે આવો વિવેક એને વર્તે છે એટલે એ બીજા બધા અન્યથી પોતે ભિન્ન ભગવાન આત્મા એમ એક ખ્યાતિ ઉદયમાં આવી છે, એટલે એમ એને ઉદય વર્તે છે. પોતે ભગવાન આત્મા બીજાથી જુદો ભિન્ન, સતત દ્રષ્ટિ આત્મા તરફ રહે છે અને ભેદ જ્ઞાન હવે કરવું પડતું નથી. આવી જ્ઞાનીની દશા છે. એટલે એના ભાવ કેવા છે? તો કે કદાચ કોઈક વખતે સ્વભાવ પણ આવ્યો છે તો પણ એને એ જાણવા દેખવા વાળો જ થાય છે. એના મય થતો નથી, એના રૂપે થતો નથી, એની સાથે એકત્વ કે મમત્વ કરતો નથી. એટલે માત્ર એને જાણે દેખે છે, એટલે કે જ્ઞાન જ કરે છે. એટલે એના ભાવ છે તે બધા જ્ઞાનમય છે. જ્ઞાની સ્વને જાણે છે એટલે બીજું બધું એને માત્ર એના જ્ઞાનની પર્યાયમાં જણાય છે, અને એનો એ દ્રષ્ટા જ્ઞાતા છે. એટલે એના ભાવ કેવા થયા? માત્ર જ્ઞાન કરવારૂપ ભાવ થયા. એટલે જ્ઞાનીને જ્ઞાનમય જ કહ્યું. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય કયા, કેમ કે એ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો છે. એ માત્ર એનું જ્ઞાન કરે છે અને જાણે છે. ન તો એને કરે છે એટલે કરતા થાય છે, કે ન તો એને ભોગવે છે એટલે ભોગતા થાય છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં બધે જ એની શ્રદ્ધા એમ છે. અને એ જ પ્રમાણે એ જે ભાવ એ વખતે વર્તે છે એ બધાનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. શુભ રાગ આવ્યો છે તો એને પણ એ જાણવા વાળો એનાથી ભિન્ન જ્ઞાતા થાય છે, એને જાણે છે, માત્ર એનું જ્ઞાન કરે છે. અને કોઈક વખત ક્યારેક કોઈક પ્રકારે અશુભ ભાવ છે તો પણ એને એ જાણે છે, પણ એ મય થતો નથી. એટલે જ્ઞાનીના ભાવ કેવા છે? એ જ્ઞાન કરવાના છે, જ્ઞાતા દ્રષ્ટા રૂપે છે, એટલે એના બધા ભાવ જ્ઞાનમય જ છે. આ વાતને બરાબર સમજવાની છે. એટલે અહીંયા એમ લખ્યું છે કે એ ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે એટલે સર્વ પરદ્રવ્યો ભાવોથી ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. આ રીતે અત્યંત ઉદય છે. ઉદય શું પામ્યો છે? કે પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, એટલે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જે દરેક સમયે વર્તે, એટલે દરેક સમયના ભાવ એના કેવા થયા? માત્ર જ્ઞાન કરવાના ભાવ થયા. એટલે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે. અને તે ભાવ અજ્ઞાનીને કેવા હોય? એ વખતે એનું પરિણમન થતું હોય ત્યારે અજ્ઞાનીના કેવા ભાવ હોય? અજ્ઞાની અને સ્વ પરનો વિવેક નથી, એટલે સ્વને અને પરને જુદું પાડતો નથી, એને ભેદ જ્ઞાન નથી. એટલે સ્વ અને પરને એ એકરૂપ જાણે છે. એવા અજ્ઞાનને લીધે એના ભાવ છે તે અજ્ઞાનમય છે. અજ્ઞાની છે એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી. સ્વ અને પરને ભેગા કરીને એ જાણે છે, એટલે એ અજ્ઞાન છે. તો એના બધા ભાવ અજ્ઞાનમય છે. ભલે ને પછી એને મેડિકલનું ગમે તેટલું જ્ઞાન હોય કે એન્જિનિયરિંગનું ગમે તેટલું જ્ઞાન હોય, છતાં પણ જેણે પોતાના સ્વરૂપનો અનુભવ નથી કર્યો, એવો જેને સમ્યક દર્શન નથી, એવો એ અજ્ઞાની છે. અને એના બધા ભાવને અજ્ઞાનમય જ કહ્યા. માહિતી રૂપે ગમે તેટલું જાણતો હોય, શાસ્ત્રોનો ગમે તેટલો અભ્યાસ હોય, છતાં પણ એના ભાવને અજ્ઞાનમય કહેવાય. કેમ કે એને સ્વરૂપનો અનુભવ નથી અને સ્વને જાણ્યું નથી. અનુભવ સહિત જ્યાં સુધી સ્વને જાણતો નથી ત્યાં સુધી સ્વ અને પર વચ્ચેનું ભેદ જ્ઞાન નથી. અને સ્વ અને પર વચ્ચે ભેદ જ્ઞાન નથી તો પછી એને જ્ઞાતા દ્રષ્ટાપણું પણ નથી. પરને પોતાથી જુદું ભિન્ન માનવારૂપ જ્ઞાતાભાવ દ્રષ્ટાભાવ એને છે જ નહીં, અને એમ જ્ઞાતા દ્રષ્ટાપણું નથી. એટલે એના જે ભાવ છે એને અજ્ઞાનમય કહ્યા. એટલે અજ્ઞાનીના બધા ભાવને અજ્ઞાનમય કહેવામાં આવ્યા છે. અહીંયા કહે છે કે અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે, એ ભાવ અજ્ઞાનમય જ છે, કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વ પરનો વિવેક નહીં હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. ભિન્ન પોતે ભગવાન આત્મા છે એ વાત તો એને હજી ઉગીને નીકળી જ નથી, એનો તો અનુભવ પણ નથી, એટલે એની ખ્યાતિ તો ક્યાંથી હોય? આગળ અહીંયા ફરીથી સમજાવે છે ગુરુદેવ કે શું કહ્યું. ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ જેને એક જ્ઞાયક ભાવ હું છું એવો અંતરમાં અનુભવ થયો છે, એવા જ્ઞાનીને જે પરિણામ થાય તે જ્ઞાનમય જ છે. ધર્મીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ થાય છે તે જ્ઞાનમય જ છે. જ્ઞાનીના તે પરિણામ આત્મામય ચૈતન્યમય જ હોય છે, અને તે પરિણામનો જ્ઞાની કરતા છે. તે પરિણામનો જ્ઞાની કરતા છે. કયા પરિણામનો? પોતાના જ્ઞાનમય પરિણામનો તે કરતા છે. એને ધર્મીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ થાય છે તે બધા જ્ઞાનમય જ છે, અને જ્ઞાનીને એવા પરિણમન થાય છે એનો એ પોતે કરતા છે. પરંતુ એ શુભ ભાવ કે અશુભ ભાવનો, એવા પરિણામનો તો કરતા થતો જ નથી. દયાદાન, વ્રત તપ આદિના વિકલ્પ આવે છે તો એનો એ જ્ઞાતા થઈ જાય છે પણ એનો કરતા થતો નથી. જ્ઞાનીને દયાદાન, વ્રત તપ, ભક્તિના જે વિકલ્પ આવે છે તો એવા શુભ ભાવને એ જાણવા દેખવા વાળો થાય છે પણ એનો એ કરતા થતો નથી. અશુભ ભાવ કોઈ વાર હોય તો એનો પણ એ જાણવા દેખવા વાળો છે, એનો એ કરતા થતો નથી. એટલે જ્ઞાની ને ભેદ જ્ઞાન છે, સ્વથી બીજું બધું જુદું પર છે એવું એને સ્પષ્ટ દરેક સમયે અનુભવમાં રહે છે. દરેક સમયે એમ જ એને લાગે છે, એટલે કંઈ વારે વારે એને જુદું પાડવું પડતું નથી. વારે વારે એમ જુદું પાડવું નથી પડતું કે હું સ્વ જુદો, એમ જુદું નથી પાડવું પડતું. એક વખત આત્માનો અનુભવ થાય છે પછી એ દશા સહજ રીતે વર્તે છે, અને એવી સહજ દશામાં પોતે કોણ છે, પોતે જે છે એ સ્પષ્ટ છે, એટલે બીજું બધું એનાથી જુદું છે. પોતે જે છે એ સ્પષ્ટ છે એટલે બીજું બધું એનાથી જુદું છે એમ એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, અને સહજ રીતે એવો વિવેક રહ્યા કરે છે. એટલે એના ભાવ બીજું બધું પર જુદું છે, અને બીજા બધાને માત્ર એ જાણે છે, કરતો નથી, ભોગવતો નથી, એવો ભાવ રહે છે. એટલે એ જ્ઞાનમય ભાવ છે, એ જાણવા દેખવા વાળો ભાવ છે, દ્રષ્ટા જ્ઞાતાનો ભાવ છે, એમ એના ભાવ જ્ઞાનમય છે. બહુ વિચારવા જેવી વાત છે કે સમ્યક દ્રષ્ટિની દશા કેવી હોય. એક વખત પોતાને અનુભવ થયા પછીથી એ જે અનુભવ થયો છે ને, જેવો ભગવાન આત્માને એને અનુભવ્યો છે, જે અલૌકિક આનંદનો અનુભવ થયો છે, વેદન થયું છે, અને એ સાથે જે જ્ઞાન થયું છે, એ પછી જે જોયું છે, અનુભવ્યું છે, એ તો સ્પષ્ટ રહી જાય છે. એટલે એને કોઈ બીજા કોઈ પણ પ્રકારે એની આગળ વાત લઈ જાય તો એને પોતાથી ભિન્ન જ જાણે છે, કોઈ રીતે એ એમાં આવતો નથી. જેમ પેલા આદિવાસીનું ઉદાહરણ આપણે લઈએ છીએ ને, એને ટીવી વિશે ગમે તેટલું સમજાવવામાં આવ્યું હોય પણ એક વખત એને ટીવી બતાવીએ પછી એને ગમે તેવા બોક્સ બતાવો, ગમે તે વસ્તુ બતાવો, પણ એ જાણે છે કે ટીવી જુદું છે અને આ બીજું બધું છે, આ એના કરતા જુદું છે. એવી રીતે આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને સ્વરૂપનો અનુભવ થાય છે, પછી એને સતત એવો જ વિવેક વર્તે છે કે હું જુદો છું, હું જુદો છું, આ બીજું બધું મારાથી ભિન્ન છે. અને એવી એ ભેદરૂપ વાત એને કંઈ યાદ કરીને કરવી પડતી નથી, એ તો સતત પોતે પોતાના સ્વરૂપને એકવાર અનુભવ્યું છે એટલે એ રૂપે જ એ રહે છે, દ્રષ્ટિ એની એમ જ રહે છે. એટલે એના ભાવ કેવા હોય, જ્ઞાનમય હોય. આ વાતને બરાબર પકડવાની છે કે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય કઈ રીતે છે. ગુરુદેવે બહુ સરસ એના ઉપર વિસ્તાર કર્યો છે, ઘણું સમજાવ્યું છે. આ ગાથા ઉપર ગુરુદેવે જ્ઞાનીની અંતરંગ દશાની વાત આપણને ખૂબ સમજાવી છે, કેવો જ્ઞાની હોય. અહીંયા આગળ કહે છે પાના નંબર 225 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અજ્ઞાનીની વાત અને જ્ઞાનીની વાત બંનેને સાથે લઈને સમજાવતા કહે છે કે આ આત્મધર્મ માસિક બહાર પડે છે ને, આત્મધર્મ નામનું માસિક સોનગઢથી બહાર પડે છે. કેટલા વર્ષોથી બહાર પડે છે, કદાચ 50 વર્ષ કરતા વધારે વર્ષ થઈ ગયા. અત્યારે એની ઉપર જે વર્ષ લખવામાં આવે છે એ તો પછી પાછળથી કંઈક ફેરફાર થયો છે એટલે એ રીતનો છે, બાકી ઘણા વર્ષોથી બહાર પડે છે. આ માસિક બહાર પડે છે તેના અક્ષરો હું લખું છું એમ જો કોઈ માને તો તે મૂંઢ જીવ છે. અક્ષરના પરમાણુથી તે પર્યાય થાય છે, એટલે અક્ષરની રચના અક્ષરના પરમાણુથી છે. તેને બીજો કરે છે, અર્થાંત બીજો અક્ષર લખે છે, તે તદ્દન ખોટી વાત છે. અજ્ઞાની પોતાને પરનો કરતા માને છે. જો કેવું ઉદાહરણ લીધું છે કે અજ્ઞાની કેવો હોય, જે આટલું દ્રવ્યશ્રુત લખતો હોય એવો જ કોઈક પંડિત હોય તો એને માટે પણ એ વાત કરી છે કે જો એ એમ માને કે આ રચના મારાથી થાય છે, આ અક્ષર મારાથી લખાય છે, ભલે એ શાસ્ત્ર લખતો હોય પણ એ અક્ષર લખનારો હું છું એવી જો એની માન્યતા હોય તો એ અજ્ઞાની ઠરે છે. કારણ કે અક્ષરની રચના અક્ષરથી થઈ છે, પરમાણુનું એ પરિણમન છે, એ પરમાણુ પૂતગળની એ પર્યાય છે. એટલે અક્ષર એ પરમાણુ છે અને એની એ પર્યાય છે, તો એને એ પોતે કરે, પૂતગળના કાર્ય પોતે જ કરે, પૂતગળ પોતે જ કરે, એમાં આ જીવ ક્યાંથી કરે. એટલે જો કોઈ એમ માનતો હોય કે એ હું લખું છું તો એ અજ્ઞાની છે, અને એ અજ્ઞાની પોતાને પરનો કરતા માને છે, એ એનું મિથ્યા અભિમાન છે, મિથ્યાત્વ છે. બીજાની હું રક્ષા કરું છું, બીજાને સુખી કરું છું, બીજાને હું મદદ કરું છું, એવી એની જે માન્યતા છે એમાં તો અભિમાન છે, એ મૂંડ છે, મિથ્યાદ્રષ્ટિ છે. પરના કાર્યો એ કરી શકતો નથી અને પરના કાર્યોનો એ કરતા થવા જાય છે તો એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, અને એને લીધે થઈ અને એને ઘણું રખડવાનું થશે. એવા મિથ્યા પરિણામ અજ્ઞાનીને હોય છે પણ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને એવા મિથ્યા ભાવ હોતા નથી, મિથ્યા પરિણામ, મિથ્યા માન્યતા હોતી નથી. તથા પોતાની પર્યાયમાં જે રાગ આદિ ભાવ થાય તે મારું કર્તવ્ય છે, કાર્ય છે, એમ પણ જ્ઞાની માનતા નથી. અજ્ઞાની ભલે માને પણ જ્ઞાની માનતા નથી. ચક્રવર્તી સંકિતીને છ ખંડનું રાજ્ય હોય, 96,000 રાણીઓના વૃંદમાં અને તે સંબંધીના રાગમાં તે ઉભો હોય તો પણ તે પરિણામોનો કરતા હું છું એમ તેઓ માનતા નથી. ચક્રવર્તીને એ બધું દ્રષ્ટા ભાવે હોય છે, જ્ઞાતા ભાવે હોય છે, એ બધું કરતા ભોગતા ભાવે હોતું નથી. હું તો જ્ઞાન આનંદ સ્વભાવી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું એમ જ્ઞાની માને છે. શુદ્ધ ચૈતન્યના લક્ષ્ય ઉત્પન્ન થયેલા શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, વિતરાગતા રૂપ ધર્મીના પરિણામ એ જ્ઞાનમય જ હોય છે એમ અહીંયા કહેવું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. હવે થોડીક અજ્ઞાન વિશે, અજ્ઞાનીની વાત પણ આવશે અને થોડો વધારે વિસ્તાર જ્ઞાની સંબંધી પણ આવશે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આ 126મી ગાથા ઘણી મહત્વની છે, બહુ સમજવા જેવું છે. જ્ઞાનીની દશાનો આમાંથી ખૂબ વિચાર કરવા જેવો છે. હવે આજે શુક્રવાર છે તો આપણે ભક્તિ કરીશું. આજે સમયસારની સ્તુતિ આપણે ભક્તિ રૂપે કરીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી
સુખરામ અનંત સુસંત ચરી દિન રાત રહે